નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંમેલનમાં સભ્ય દેશોને આતંકવાદ અને આતંકી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડનારાઓનો કડકાઈથી સામનો કરવા જણાવ્યું. રશિયાના કઝાનમાં ભારત અને ચીન વચ્ચે 5 વર્ષ બાદ થયેલી દ્વિપક્ષીય બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખૂબ જ મહત્વની ગણાવી. ભારતીય તટરક્ષકે ચક્રવાત દાના આવતા પહેલા જાનમાલના નુકસાનથી બચવા માટે વ્યવસ્થા કરી. જર્મન ચાન્સેલર ઓલાફ સોલ્જ આવતીકાલથી 3 દિવસ ભારતના પ્રવાસે. અને નવી દિલ્હીમાં રમાયેલી પુરૂષ હોકીમાં જર્મની સામે ભારતનો પરાજય. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સના સભ્ય દેશોને કહ્યું છે કે તેઓ સંગઠિત થઈ સહયોગ સાથે આતંકવાદ અને આતંકી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડનારાઓનો કડકાઈથી સામનો કરશે. શ્રી મોદીએ કહ્યું કે આ ગંભીર મુદ્દા પર બેવડા માપદંડ માટે કોઈ સ્થાન નથી. રશિયાના કઝાનમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાથી બનેલા બ્રિક્સ શિખર સંમેલનની 16મી કડીના સમાપન સત્રને સંબોધતા શ્રી મોદીએ આમ કહ્યું હતું. શ્રી મોદીએ ઉમેર્યું કે યુવાનોને કટ્ટર બનાવતી શક્તિઓને રોકવા માટે સક્રિયતાથી કામ કરવું પડશે. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં વિચારણા હેઠળ રહેલા આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સમજૂતીના મુદ્દા પર કામ કરવાનું પણ આહવાન કર્યું હતું. શ્રી મોદીએ સાયબર સલામતી અને કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સલામત બનાવવા માટે વૈશ્વિક દિશાનિર્દેશ પર કામ કરવા પર પણ ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે ફુગાવાને નિયંત્રણમાં લાવવું એ ખાદ્ય સલામતી અને સુનિશ્ચિત કરવા તથા ઉર્જા, આરોગ્ય અને પાણી જેવા વિષય દરેક દેશ માટે પ્રાથમિકતાના મુદ્દા છે. બ્રિક્સ સંમેલન દરમિયાન શ્રી મોદીએ ઉમેર્યું કે બ્રિક્સ એ વિશ્વની 40% વસ્તી અને લગભગ 30% અર્થવ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે અને છેલ્લા 2 દાયકામાં સંગઠને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. પ્રધાનમંત્રીએ સંબોધનમાં વર્ષ 2022માં શરૂ કરાયેલા બ્રિક્સ રસી સંશોધન અને વિકાસ કેન્દ્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ કેન્દ્ર દરેક દેશમાં આરોગ્ય સુરક્ષા મજબૂત કરી રહ્યું છે.
इस साल 20 देशों में यूनिडो के साथ मिलकर इंडस्ट्री 4.0 के लिए स्किल वर्कफोर्स तैयार करने पर बनी सहमति बहुत ही महत्वपूर्ण है. 2022 में लॉन्च किया गया ब्रिक्स वैक्सीन R&D सेंटर सभी देशों की स्वास्थ्य सुरक्षा बढ़ाने में मदद कर रहा है. हमें डिजिटल हेल्थ में भारत का सफल अनुभव ब्रिक्स पार्टनर्स के साथ साझा करने में खुशी होगी.
શ્રી મોદીએ કહ્યું, હરિયાળા વિકાસ અને પ્રતિકૂળ આબોહવાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આધારભૂત માળખું તૈયાર કરવું એ ભારતની પ્રાથમિકતા છે.
ભારત મે ભી ગ્રીન ગ્રોથ, ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓર ગ્રીન ટ્રાન્ઝિશન પર વિશેષ રૂપે બલ દિયા જા રહા હૈ. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મિશન લાઇફ યાની લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ, એક પેડ મા કે નામ જૈસે ઇનિશિયેટિવ લીએ ગયે હૈ. પિછલે વર્ષ COP28 કે દૌરાન हमने ग्रीन क्रेडिट जैसे महत्वपूर्ण पहल की शुरुआत की.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઓક્ટોબરે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 115મી કડી હશે. શ્રોતાઓ ટોલ ફ્રી નંબર 1800 11 7800 પર કાર્યક્રમ માટેના પોતાના મંતવ્ય મોકલી શકે છે. ઉપરાંત માય ગોવ અને નમો એપ પર પણ મંતવ્ય મોકલી શકશે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પર કરાશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના વાર્ષિક ઇંધણ આયાતમાં ઝડપથી ઘટાડો લાવવા પર ભાર મૂક્યો હતો. વર્તમાન સમયમાં દર વર્ષે 22 લાખ કરોડ રૂપિયાના ઇંધણની આયાત કરાય છે. નવી દિલ્હીમાં આજે એન્જિનિયરિંગ મેનેજમેન્ટ પર યોજાયેલા 18મા વૈશ્વિક સંમેલનને સંબોધતા શ્રી ગડકરીએ કહ્યું કે ટેકનોલોજી ભારતને 50 ખરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના પ્રધાનમંત્રીના સ્વપ્નને પૂર્ણ કરવામાં અસરકારક માધ્યમ છે. તેમણે આવશ્યકતા આધારિત સંશોધન પર પણ ભાર આપ્યો હતો. રશિયાના કઝાનમાં ભારત અને ચીન વચ્ચે 5 વર્ષ બાદ થયેલી દ્વિપક્ષીય બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી મહત્વની ગણાવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશના સંબંધોનું મહત્વ આપણા લોકો માટે તો છે જ, પરંતુ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે પણ આ સંબંધ મહત્વના છે. પ્રધાનમંત્રીએ છેલ્લા 4 વર્ષમાં સરહદ પાર સર્જાયેલા મુદ્દાઓ પર થયેલી સમજૂતીનું સ્વાગત કર્યું હતું, તેમજ સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાને પ્રધાનમંત્રીએ પ્રાથમિકતા ગણાવી હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે પરસ્પર વિશ્વાસ, આદર અને સંવેદનશીલતા એ આપણા સંબંધોનો આધાર રહેવા જોઈએ. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABADને ફોલો કરી શકો છો. ભારતીય તટરક્ષક ICGએ ચક્રવાત દાના આવતા પહેલા જાનમાલના નુકસાનથી બચવા માટે તૈયારીઓ શરૂ કરી છે. ICG સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહી છે. હાલમાં ચક્રવાતના કારણે સર્જાતી ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવાની તૈયારી ચાલી રહી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે તટરક્ષકે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જહાજો, વિમાનો અને દૂરથી સંચાલિત થતા મથકોને, માછીમારોને, ખલાસીઓને હવામાન વિભાગની ચેતવણી તથા સલામતી સલાહ આપવાનું કામ સોંપ્યું છે. આ ચેતવણી સતત તમામ બોટ સુધી પહોંચાડી તેમને તાત્કાલિક કિનારા પર પરત આવવા અને સલામત જગ્યાએ પહોંચવા કહેવામાં આવ્યું છે. ICGએ દરિયામાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે પોતાની બોટ અને વિમાનને તહેનાત કર્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ આર્થિક સલાહકાર RK જેનાએ કહ્યું છે કે દેશના 234 શહેરોમાં 730 ખાનગી FM રેડિયો ચેનલ શરૂ કરાશે. ઝારખંડના રાંચીમાં પત્રકારો સાથે સંવાદ કરતા તેમણે જણાવ્યું કે બોકારો, દેવધર, ધનબાદ, ગિરિડીહ, હજારીબાગ અને મેદિનીનગર એમ 6 જિલ્લામાં 19 FM રેડિયો ચેનલ શરૂ કરાશે. શ્રી જેનાએ ઉમેર્યું કે FM રેડિયો ચેનલ શરૂ કરવા હરાજી પ્રક્રિયા ચાલી રહી છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2024 છે. જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ આવતીકાલથી 3 દિવસ ભારતના પ્રવાસે આવશે. તેઓ આ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે 7મા આંતર સરકારી પરામર્શ સમૂહની IGCની સહ અધ્યક્ષતા કરશે. IGC એ સરકારી વ્યવસ્થા છે જે હેઠળ બંને પક્ષના મંત્રી પોતપોતાની જવાબદારીવાળા ક્ષેત્રો પર ચર્ચા કરીને તેના નિષ્કર્ષનો અહેવાલ પ્રધાનમંત્રી અને ચાન્સેલરને સુપ્રત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચાન્સેલર શોલ્ઝ સલામતી, આર્થિક વિકાસ, ભાગીદારી અને વ્યૂહાત્મક ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ વધારવા પર દ્વિપક્ષીય સંવાદ કરશે. બંને નેતા જર્મનીના વેપારના 18મા એશિયા પ્રશાંત સંમેલનને પણ સંબોધિત કરશે. નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી પુરૂષ હોકીમાં ભારત જર્મની સામે 0-2 હારી ગયું છે. જર્મની તરફથી હેન્ડ્રિક મર્ટજેન્સે 4 મિનિટે અને સુકાની લુકાસ વિન્ડફેડરે 30 મિનિટે ગોલ કર્યા હતા. હવે આવતીકાલે શ્રેણીની બીજી મેચ રમાશે. શિક્ષણ નિયામકની કચેરીએ દિલ્હીની સરકારી અને ખાનગી શાળાઓમાં દફતર મુક્ત દિવસ લાગુ કરવા માટે શાળાઓને દિશાનિર્દેશ જાહેર કર્યા છે. નિર્દેશો હેઠળ ધોરણ 6-8 સુધીના વિદ્યાર્થીઓને 1 મહિનામાં 10 દિવસ દફરત વગર શાળાએ આવવાનું કહેવામાં આવ્યું છે. આનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને શીખવાની રીતને સરળ બનાવવાની સાથે તણાવમુક્ત વાતાવરણ આપવાનો છે. શિક્ષણ નિયામકની કચેરીએ જણાવ્યું છે કે આ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને ઐતિહાસિક સ્મારકો, સાંસ્કૃતિક સ્થળો, શિલ્પ કેન્દ્રો, પ્રવાસન સ્થળો સહિત અનેક સ્થળ પર લઈ જઈ શકાશે. ઉપરાંત કચેરીએ રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ NCERT દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત આ નિર્દેશ જાહેર કર્યા છે. દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં લોકોને જાગૃત કરવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત મતદારોને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, EVM અને વોટર વેરીફાઈ પેપર, ઓડિટ ટ્રેલ, VVPATની માહિતી આપવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી P કૃષ્ણમૂર્તિએ કહ્યું કે આ અભિયાન હેઠળ દિલ્હીના તમામ 11 જિલ્લામાં 70 મોબાઇલ વાન તહેનાત કરવામાં આવી છે. તેના માધ્યમથી નાગરિકોને મતદાન પ્રક્રિયા અને મશીનોને પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવી રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંમેલનમાં સભ્ય દેશોને આતંકવાદ અને આતંકી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડનારાઓનો કડકાઈથી સામનો કરવા જણાવ્યું છે. રશિયાના કઝાનમાં ભારત અને ચીન વચ્ચે 5 વર્ષ બાદ થયેલી દ્વિપક્ષીય બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખૂબ જ મહત્વની ગણાવી. ભારતીય તટરક્ષકે ચક્રવાત દાના આવતા પહેલા જાનમાલના નુકસાનથી બચવા માટે વ્યવસ્થા કરી. જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ આવતીકાલથી 3 દિવસ ભારતના પ્રવાસે. અને નવી દિલ્હીમાં રમાયેલી પુરૂષ હોકીમાં જર્મની સામે ભારતનો પરાજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.